श्री कपिल देव भगवान की। भगवान कपिल देव नो जन्म हृदय मा उत्साह, मन मा आनंद। भगवान कपिल नो जन्म थया बाद करदम जी विचार करे के हवे जीवन नो घणो समय वीती गयो छे। भयो न विषय विराग और भवत बसत वा चौथपन, हृदय बहुत दुख लाग बीत गयो दिन भजन बिना। भजन वगर जीवन ना दिवसों निकली रहा छे, माटे हवे संन्यास लेवानो विचार करे छे। करदम जी पोताना पुत्र कपिल पासे जाए, बेटा मारे हवे आ घर छोड़ी वृंदावन जवू छे। जो साचो पुत्र एने कहवाय जे पोताना पिता ने भक्ति करवामां सहायक बने, नहीं तो आजना पुत्रों गामनो माथे करीन बैठा होय, कदाच पिता ने संन्यास लेवो होय तो न लेवा दे। पण भगवान कपिल कहे छे कि पिताजी गच्छ कामम मया पृष्टो मई संन्यस्त कर्मणा, जो तमे मने पूछताज हो कि मारे शू करवू जोईए तो पिताजी हूँ तमने प्रार्थना करू छू कि तमे जाओ वन में जाओ अने जीतवा सुदुस्त्यज मृत्यु अमृतवायम माम भज। जे मृत्यु ने जीतू वो मुश्किल छे एवा मृत्यु ने कृष्ण नी भक्ति करीने तमे जीती लो। पुत्रे तो आज्ञा आपी दीधी पण पत्नी हृदय तो नरम होय ने। જ્યારે દેવહૂતિને ખબર પડી પતિદેવ મને છોડીને જઈ રહ્યા છે, જેવી સ્થિતિ ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યાને છોડીને જતા હતા અને સીતાજીની થઈ એવી જ સ્થિતિ કરદમજી જઈ રહ્યા છે અને દેવહૂતિની થઈ રહી છે। હે પ્રાણ, હે નાથ, તમે વનમાં જઈ રહ્યા છો, તમારી વગર હું શું કરીશ। પ્રાણનાથ તુમ બીનુ જગ માહી, મોકે સુખદ કતો કછુ નાહી। જીય બીનુ દેહ નદી બીન વારી, તેસે નાથ પુરુષ બિન નારી, તેસે નાથ પુરુષ બિન નારી। હે નાથ, હે મારા પ્રાણનાથ, તમને છોડીને હું સંસારમાં સુખી નહીં થઈ શકું। હું તમને પ્રાર્થના કરું છું તમે મને છોડીને ન જાઓ, કારણ કે તમારી વગર હું આ સંસારમાં કઈ કામની નહીં રહું। જીય બિનુ દેહ નદી બિન વારી, જેમ પાણી વગર નદી કઈ કામની નથી હોતી, જેમ પ્રાણ વગર આ દેહ કઈ કામનો નથી હોતો, એમ નાથ પતિ વગર આ પત્ની કઈ કામની નથી રહેતી। તમારી વગર હું જીવી નહીં શકું। પણ એ કરદમજી બહુ સુંદર ઉપદેશ આપે છે, પ્રિય જીવ આ સંસારમાં એકલો જ આવે છે અને જીવને આ સંસારમાંથી એકલું જ જવાનું હોય છે। સબ લોગ અપને કર્મ કા ફલ ભોગત રહે હૈ, અપને અપને કર્મો કી સજા હમકો ભોગતની પડતી હૈ। કોઈ સાથ મે નહીં આતા હૈ, કોઈ સાથ મે નહીં જાતા હૈ. તમે જોયું જોડિયા બાળકો પણ જ્યારે જન્મ લે ને ટ્વિન્સ, ત્યારે પણ એ બે સાથે ન આવે, એક પછી એક આવે. સાથ મે કોઈ નહીં આતા હૈ, પર સાથ મે કોઈ નહીં જાતા હૈ. બધાના કર્મો અલગ છે. દેવી મેરા પછી તારો જન્મ કંઈક બીજે થશે, મારો જન્મ કંઈક બીજે. અને જ્યારે સંસારમાં આવ્યા ત્યારે તારો જન્મ બીજે, મારો બીજે. આ તો સમયના વહેણમાં આપણે અમુક વર્ષ સાથે રહ્યા. આ સંસારનો એક નિયમ છે, જે મળે છે એ બિછડે છે. મળવું અને અલગ થવું સંસારનો નિયમ છે, માટે એમાં શોક ન કરવો જોઈએ. અને તું તો કેટલી ભાગ્યવાન છો, તમારા નસીબ તો કેટલા વધારે છે, કારણ કે તારો પુત્ર સાક્ષાત ભગવાન છે. હું પુત્રને મૂકીને જાઉં છું અને કપિલ સાક્ષાત ભગવાન તારું ધ્યાન રાખશે, તને ઉપદેશ દેશે. આટલું કોઈ કરદમ ઋષિ નીકળી ગયા. અને એક દિવસની વાત, ઈહા કપિલ સો માતા કહીયો પ્રભુ મેરો અજ્ઞાન તુમ દહીયો. એક દિવસની વાત, માતા દેવહૂતિ એમના પુત્ર કપિલ પાસે આવે છે અને કહે છે કે હે પ્રભુ, જો બેટા નથી કહી રહી, ક્યોંકિ દેવી દેવહૂતિ કો જ્ઞાન ચાહીએ, ઓર જ્ઞાન પુત્ર સે નહીં, જ્ઞાન તો ગુરુ સે મિલતા હૈ. ભલે દિખને મેં પુત્ર હૈ, છોટે હૈ, માં બડી હૈ, પરંતુ જબ એક માં કો અપને પુત્ર સે જ્ઞાન પ્રાપ્ત કરના હોતા હૈ, તબ માં કો ભી શિષ્ય ઓર પુત્ર કો ગુરુ બનાના પડતા હૈ. इसलिए प्रभु कह रही है बेटा ने, हे प्रभु तमे मने ज्ञान आपो, मारू अज्ञान हरी लो, एवं ज्ञान आपो. आत्म ज्ञान देहु समुजाई, एवं आत्म ज्ञान आपो कि जेती જાતે જનમ મરણ દુખ જાઈ. તમે મને એવું જ્ઞાન આપો કે જેનાથી મારા જન્મ અને મરણના ચક્કર મટી જાય. આ જ સૌથી મોટું દુઃખ છે ને. શ્રીપાદ શંકરાચાર્યે ભજ ગોવિંદનમાં કીધું છે ને, પુનરપિ જન્મમ પુનરપિ મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પુનઃ પુનઃ વારંવાર માતા કે ગર્ભ મેં આના, જન્મ લેના, જન્મ મૃત્યુ જરા વ્યાધિ કે ચક્કર મેં ફસે રહેના, એ તો સબસે બડા દુઃખ હૈ. હવે હું આ ચક્કરથી થાકી ગઈ છું, પ્રભુ તમે મને એવું જ્ઞાન આપો કે આ 84ના ચક્કરમાંથી મુક્ત થઈ જાઓ. જ્યારે ભગવાનને પ્રાર્થના કરે ત્યારે ભગવાન કપિલદેવ બહુ સુંદર ઉપદેશ આપે છે. આમ તો બહુ મોટો ઉપદેશ છે. 2 મહિના પહેલા મહારાષ્ટ્રમાં સોલાપુર એક ગામ છે, ત્યાં મારી 1-7 દિવસની ભાગવત સપ્તાહ હતી. એ 7 દિવસમાં માત્ર ભગવાન કપિલ દેવે દેવહૂતિને જે ઉપદેશ દીધો એ કથા કરવા માટે હું બેસ્યો. લગભગ ભગવાન કપિલનો દેવહૂતિને ઉપદેશ 100 શ્લોકમાં ઉપદેશ છે, 3 અધ્યાયમાં. પણ એ 7 દિવસમાં ખાલી 8 શ્લોક ઉપર પ્રવચન થયું, સમય ખૂટી ગયો. હું એટલા માટે કહી રહ્યો છું, એક એક શ્લોક ભગવાન કપિલના એક એક શબ્દ સમજવા જેવા છે. પણ આપણે પણ સમયની મર્યાદામાં છીએ, એટલે સંક્ષિપ્તમાં સાર જે છે હું કહી રહ્યો છું. ભગવાન કપિલ કહે છે, માતા આ સંસારમાં બધા લોકો આસક્ત છે. અમુક લોકો ધનમાં આસક્ત છે, અમુક પુરુષો એની પત્નીમાં આસક્ત છે, અમુક પત્ની એના પતિમાં આસક્ત છે, તો અમુક લોકો એમના પુત્રોમાં આસક્ત છે, અમુક ઘરમાં આસક્ત છે. આસક્તિ બધાના હૃદયમાં છે. એવરીબડી હેવ એટેચમેન્ટ. અને કોઈ ગમે એટલો પ્રયાસ કરે તો એ આસક્તિથી મુક્ત ન થઈ શકે. આવું ભગવાન કપિલ કહી રહ્યા છે. સંસ્કૃતમાં જો કહું ને તો કે છે, પ્રસંગમ અજરમ પાશમ આત્માનમ કવયો વિદુ. આ પ્રસંગ જે છે, આ આસક્તિ જે છે, એ અજરમ પાશમ, એ એવું પાશ છે, એવું બંધન છે જે અજર છે, એ ક્યારે મટતું નથી. ગમે એટલો પ્રયાસ કરો, આસક્તિ નામનું તત્વ જે દિલમાં હૃદયમાં છે, એ ક્યારે મટતું નથી. તો શું કરું? કારણ કે જ્યાં સુધી આસક્તિ હશે ત્યાં સુધી આપણે સુખી નહીં થઈ શકીએ, ભગવાનની પ્રાપ્તિ પણ નહીં કરી શકીએ. ત્યારે ભગવાન કપિલદેવ બહુ સુંદર રસ્તો આપે છે, કે છે, પ્રસંગમ અજરમ પાશમ. આજે આસક્તિ છે એ અજર પાશ બંધન છે, પણ સ એવ, પણ જો એ જ આસક્તિ સાધુ શું કૃતો, સાધુઓમાં થઈ જાય, વૈષ્ણવોમાં થઈ જાય, ભક્તોમાં થઈ જાય, તો એ આસક્તિ આપણને ભગવાનના ધામમાં પહોંચાડી દે છે. કેટલા સુંદર ઉપદેશ એક શ્લોક મેં દે દિયા, પૂરે શાસ્ત્રો કા સાર દે દિયા. और स्पेशल ये उपदेश हम लोगों के लिए है, क्योंकि हम सब लोग आसक्त हैं. कुछ लोग मावा में आसक्त हैं. विचार कीजिए, जितनी आसक्ति मावा में है उतनी आसक्ति यदि वैष्णवों में, भक्तों में, भगवान में हो गई है, इसी जीवन में इसी आंखों से भगवान को देख लें. आपने छोड़वानो कहीं नहीं, ભગવાન કઈ છોડવાનું નથી કહેતા. જે છે એ રાખો, આસક્તિ છે રાખો, પણ જેની પ્રત્યે આસક્તિ છે બસ એ બદલી નાખો. આ ભૌતિક જગતની ભૌતિક નાશવંત વસ્તુ પ્રત્યે જે આસક્તિ છે ત્યાંથી હટાવી એ આસક્તિ ભક્તોમાં રાખો, ભક્તોના સંગમાં, ભક્તોના સાનિધ્યમાં એ આસક્તિ રાખો. ત્યારે દેવી દેવહૂતિ કહે છે કે પ્રભુ, એ આસક્તિ ભક્તોમાં રાખવાથી શું થશે? સ એવ સાધુ શું કૃતો, સાધુઓમાં આસક્તિ રાખવાથી શું મળશે? ભગવાન કપિલ કહે છે, મોક્ષ દ્વાર અપાવૃતમ. જો ભક્તોમાં તમે આસક્તિ રાખશો તો મોક્ષ, મુક્તિનો દ્વાર ખુલી જશે, મુક્તિ કા દ્વાર ખુલ જાયેગા. એટલા માટે તો ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે ને, કૃષ્ણ ભક્તિ જન્મ મૂલ હઈ સાધુ સંગ. કૃષ્ણ ભક્તિ નો જન્મ ક્યાંથી થાય? સાધુ સંગથી. સાધુઓને મળવાથી જ સુખ અને ભક્તિ પ્રાપ્ત થાય છે. તો તરત દેવહૂતિ એ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ તમારી વાત સાચી છે, મારા ગળા હેઠે વાત ઉતરી ગઈ છે. હવે તમારા ગળા હેઠે કેટલી ઉતરી હું નથી જાણતો, પણ જો બુદ્ધિમાન હશો તો નિશ્ચિત તમને, તમે પણ સમજતા હશો. એ તો ઠીક છે, વૈષ્ણવોમાં ભક્તોમાં મારે આસક્તિ રાખવી છે, પણ ઓળખવા કેવી રીતે? આ બહુ મોટો પ્રશ્ન છે. સાધુઓ કો કૈસે પહેચાને, સંસાર મેં સાધુ કોણ હૈ, સાધુ કૈસે હોતે હૈ, સાધુઓ કેવા હોય, આપણને કેમ ખબર પડે કે આ સાધુ છે, આ વૈષ્ણવ છે, આ ભક્ત છે, આ સંત છે? ભગવાન કપિલદેવ પહેલા જ કહે છે, સૌ પ્રથમ સાધુ વેશ ધરી સાધુ ન હોય, માત્ર ધોતી કુર્તા કે તિલક કે કંઠી પહેરે કોઈ સાધુ નથી થતા. આ પહેલી વાત. એ મુંડન કરાવવાથી કે કપડાં લાલ પહેરી લેવાથી કે ધોતિયા પહેરી લેવાથી કે કંઠી પહેરવાથી કે તિલક કરવાથી કોઈ સાધુ નથી થતા. સાધુઓની પરિભાષા આ નથી. સાધુઓની પરિભાષા શું છે? કપડાથી કે બહારિક વસ્તુથી કોઈ સાધુ નથી બનતું, સાધુ ગુણોથી તૈયાર થાય. જેનામાં અમુક ગુણ હોય એ ગુણો કહેશે, સાધુના ગુણ હોય એને સાધુ કહેવાય. સાધુના કપડા પહેરી લેવાથી કોઈ સાધુ નથી હોતો. અને આજે તો લોકો સાધુના નામે સાધુના વસ્ત્રો પહેરી લોકોને ઠગે છે. અને એટલા માટે શું થયું છે ખબર છે? અમુક એવા સાધુ સાધુના કપડા પહેરી વસ્ત્ર પહેરી લોકોને ઠગે છે, એટલે જગત સંસારનો સાધુ ઉપર વિશ્વાસ જ ઉડી ગયો છે. આ બધા હરખા જ હશે, આ બધા ઈ છે. એટલે સાધુઓને ઓળખવા બહુ મુશ્કેલ થઈ ગયું છે. અને દેવી દેવહૂતિ કેટલો સુંદર પ્રશ્ન કરે છે, સાધુ કૈસે હોતે હૈ. અભી તો બહુ લાંબુ પ્રવચન છે, પણ તમે શોર્ટકટમાં કહી દો. ભગવાન કપિલ દેવ કહે છે, તિતિક્ષ કારુણિકા સુહદ સર્વ દેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણા. જેનામાં આ ગુણ હોય એ સાધુ છે. સાધુમાં શું ગુણ હોય તો સૌથી પહેલા કહે છે તિતિક્ષવ સર્વ દેહિનામ. હું વ્યાખ્યા નથી કરતો, ખાલી એક એક પોઈન્ટ તમને કહી દઉં છું. જો તમારે આ વ્યાખ્યા સાંભળી હોય તો સાંજે સીડીનો સ્ટોલ લાગશે. આજે કથા મહારાષ્ટ્રમાં થઈ હતી, તમે સાંભળી શકો છો ઘરે સીડીમાં. પણ સાધુમાં એક ગુણ હોય તિતિક્ષ્વ. તિતિક્ષ્વનો અર્થ થાય સહનશીલ. સાધુ સહનશીલ હોય, સાધુ ઉપર ગમે એટલો તમે અત્યાચાર કરો એ કાંઈ ન બોલે, એ સહન કરી લે. હવે જરૂર નથી કે ધોતી પહેરી હોય તો સાધુ, પેન્ટ અને ટીશર્ટ પહેર્યું હોય અને જો એનામાં સહનશીલતા હોય અને આ બધા ગુણો હોય તો એ પેન્ટ અને ટીશર્ટમાં સાધુ કહેવાય. ઘણી વખત લોકો કહે ને મારે પણ ભક્ત બનવું છે, શું આવું તમારે જેવું થવું પડશે? નહીં, તમે જ્યાં છો ત્યાં જ રહો, તમે જે કરો છો એ જ કરો, ઓફિસે જાઓ, ઘરના કામ કરો, તમે જે પહેરો છો એ જ પહેરો, પણ માત્ર હૃદયમાં આ ગુણ ડેવલપ કરો. આ ગુણ જ્યારે આવી જશે ત્યારે આપણે પણ સાધુ થઈ જશું. પહેલો ગુણ કયો? તિતિક્ષ્વ, સહનશીલ. જેનામાં સહનશીલતા હોય, આજે તો કોઈનામાં સહનશીલતા નથી, પણ સાધુઓમાં કેટલી સહનશીલતા હોય. સંત એકનાથ એકવાર મહારાષ્ટ્રમાં એક તીર્થધામ છે પંઢરપુર, પંઢરપુરમાં એક નદી ચંદ્રભાગા, લે કારીગર છે, આ ચાલુ જ રહેશે. પંઢરપુરમાં ચંદ્રભાગા નદી, એકવાર એ ઠંડીની ઋતુ હતી, ડિસેમ્બર જાન્યુઆરીનો મહિનો, બહુ ઠંડી, અને સવાર સવારમાં 4 વાગે એ ચંદ્રભાગામાં સ્નાન કરી એ ભગવાન વિઠ્ઠલનાથના દર્શન કરવા જઈ રહ્યા હતા. 3 બિલ્ડિંગ 3 માળનું મકાન હતું, 3જા માળે એક મુસલમાન ઉભો હતો. એ સંત એકનાથ સ્નાન કરી ભગવાનના મંદિરે જઈ રહ્યા હતા, એ મુસલમાન ઉપર ઉભો હતો, મોઢામાં પાણીનો કોગળો એ સંત એકનાથ ઉપર કર્યો. મુસલમાનના કોગળાથી સ્નાન થઈ ગયું, એ ફરીથી સ્નાન કરવા ગયા ચંદ્રભાગામાં. બીજી વાર સ્નાન કરીને આવતા તો બીજી વાર કોગળો કર્યો. આપણી ઉપર ભૂલમાં કદાચ કંઈક થોડુંક ઉડી ગયું હોય હે તો આપણે મૂકવીએ ને, એમાં 2 વાર 3 વાર. અને આ 1 વાર 2 વાર 3 5 10 15 50 વાર સ્નાન કર્યા, 50 વાર ઓલા એ કોગળા કર્યા એની ઉપર. ઈ માથાનો હતો. 51મી વાર જયારે સ્નાન કરીને સંત એકનાથ મંદિરે જઈ રહ્યા હતા, પેલો 3જે માળેથી નીચે ઉતરીને એકનાથના ચરણોમાં પડી ગયો. વાહ, વાસ્તવ મેં આપ ભગવાન કે પરમ ભક્ત હો ઓર મુજે ક્ષમા કર દેના, મેરે સે બહોત બડી ભૂલ હો ગઈ હૈ. ત્યારે સંત એકનાથ એના પગમાં પડી ગયા, અરે ભૂલ નહીં, તમે તો મારી ઉપર કૃપા કરી. બોલે મેં તમારી ઉપર શું કૃપા કરી? બોલે હું તો બહુ આળસુ છું, અને આટલા સુંદર ધામમાં ચંદ્રભાગામાં એક વાર માંડ માંડ સ્નાન કરું છું, તમારી કૃપાથી આજે મેં 51 વખત સ્નાન કર્યું, તમે મને તમારી મારી ઉપર કૃપા કરી છે. આપણી ઉપર કોઈ પાનની પિચકારી મારે ને આપણે એના પગમાં પડી, ત્યારે માનવું કે આપણે થોડાક સંતના ગુણ આપણામાં આવ્યા છે. આ છે સંતના લક્ષણ, સાધુના લક્ષણ. એનામાં સહનશીલતા હોય. અને ચૈતન્ય મહાપ્રભુ, હું ચૈતન્ય મહાપ્રભુ કહું ને એટલે તમારી દ્રષ્ટિ અહીંયા જવી જોઈએ. આ ચૈતન્ય મહાપ્રભુ છે સાક્ષાત કૃષ્ણ, અને પ્રભુપાદ કહું ને એટલે અહીંયા જોવાનું, કારણ કે પછી આ બેનર રહે કે ન રહે જોઈ લેજો. ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત કૃષ્ણ આજથી લગભગ 524 વર્ષ પહેલા આ પૃથ્વી પર આવેલા, અને એને કીધું સર્વશાસ્ત્રનો સાર આપતા, તમારે જો સદા સર્વદા હરિ કીર્તન કરવું હોય, નિરંતર ભગવાનનું ભજન કરવું હોય, તો તૃણાદપિ શુનિચેન તરોર અપિ સહિષ્ણુના, વૃક્ષ જેટલા સહનશીલ બનો તો તમે સાધુ થઈ શકો. વૃક્ષને તમે જોવો છો ને કેટલા સહનશીલ હોય, હે ને? તમે વૃક્ષ ઉપર પથ્થર મારો ને તો એ ફળ આપે, અને આપણી ઉપર કોઈ પથ્થર માર્યો હોય તો આપણે કંઈક બીજું ફળ આપીએ. એ વૃક્ષ રાત દિવસ તડકામાં ઉભું હોય, ઠંડીમાં ઉભું હોય, વરસાદ સહન કરે, અને આટલું સહન કરતા લોકોને પડછાયો આપે. પથ્થર મારો તો ફળ આપે. અને અહીંયા સુધી મહાપ્રભુ કહે છે વૃક્ષ જેને કાટી લેને કીછું ન બોલાય, અને છતાંય તમે વૃક્ષને કાપો તો એક અવાજ ન કરે. આપણને કોક કાપી નાખે, આપણને કોક અપશબ્દ કહી દે, કોક લાફો મારી, તો વાત દૂર રહી, કદાચ કોક સાધુને કાપી નાખે ને મોઢામાંથી એક શબ્દ ન નીકળે ત્યારે સાધુ કહેવાય, નકર બધા અસાધુ. આ છે સાધુના ગુણ, સાધુના લક્ષણ. કઈ ન બોલે, સહનશીલ. ત્યારબાદ હવે જો આવી રીતે ગણાવીશ તો પછી સમય તો થઈ ગયો, અને પાછળ જળભરત રાહ જોવે છે. સાધુનો બીજો ગુણ સુહૃદ સર્વદેહી નામ. સાધુ એને કહેવાય જેને બધા જીવો પ્રત્યે દયા હોય. બધા જીવો ઉપર દયા કરે, એવું નહીં કે આપણી પત્ની ઉપર જ દયા કરવી, પુત્ર ઉપર જ, પાડોશી ઉપર નહીં. અમાર અહીંયા તો કદાચ એવું નહીં થતું હોય, થતું હશે તો આપણને ખબર નથી, પણ મુંબઈમાં તો અમે રોજ જોઈએ. એક હારે 10 જણા 10 મિત્રો ટ્રેનમાં ચડે ને, તો એ 10 મિત્રો એ 4 જણાની સીટ હોય ને એમાં 10 હમાઈ જાય, ખડકાઈ જાય. 2 મિનિટમાં એકબીજાને ખોળામાં બેસાડી દે, એ 2 મિનિટ ન લાગે, ખડકાઈ જાય. અને એ 4 જણાની સીટ ઉપર બીજા દિવસે મિત્રો ન હોય, બીજા કોઈ ઓળખાણ વગર ના હોય, તો 3 જણા ન બેસી શકે. એ ચોથો કદાચ એમ કે જરા મને જગ્યા આપો ને, તો ઓલા ઓલા આમ જગ્યા નો આપે, આમ થોડાક થોડાક આમ હલે. આમ ભાઈ કાલે તો તમે 10 સમય ગયા હતા, આજે ચોથાને કેમ તકલીફ પડે છે? કાલે જે છે ને એ અમારા માણસો હતા, એટલે તમારા માણસો ઉપર દયા કરવી અને બીજા ઉપર નહીં, આને સાધુ નો કહેવાય. સુહૃદ સર્વદેહી નામ, બધા જીવો માટે એ દયા કરે, ખાલી મનુષ્ય જ નહીં પશુઓ ઉપર પણ દયા કરે. જો સર્વદેહી નામ એટલે બધા જીવો પ્રત્યે સાધુ દયા રાખે, માછલીઓ પ્રત્યે દયા રાખે, ગાય પ્રત્યે દયા રાખે, બકરીઓ પ્રત્યે દયા રાખે. અને અમુક ધર્મના લોકો એમ કહેતા હોય કે અમે બકરી ખાઈએ છીએ, અમે સાધુ છીએ, મહાત્મા છીએ, તો એ કોઈ સાધુ નથી. જે પશુઓને કાપતા હોય, અહિંસા કરતા હોય, એ સાધુ નો કહેવાય. ત્યારબાદ સાધુનો ચોથો ત્રીજો ગુણ અજાત શત્રુ. સાધુનો કોઈ શત્રુ ન હોય, સાધુના કોઈ શત્રુ ન હોય. હા, સામેવાળા એને શત્રુ માને, પણ એ કોઈને શત્રુ ન માને. સાધુ શાંત હોય, બીજો ગુણ શાંત. એના મનમાં એમ ન હોય કે શેર બજારનું કરી લઉં, હવે ડબલનું કરું, હવે સિંગલનું કરું, આ કરું આ કરું. એ ભગવાન ઉપર નિર્ભર હોય, ભગવાન જે કરાવે કરશું, શાંત. કારણ કે એ કૃષ્ણની ભક્તિમાં મગ્ન હોય. કૃષ્ણ ભક્ત નિશ કામ અતએવ શાંત, કૃષ્ણ ભક્ત નિષ્કામ અતએવ શાંત. શાંત હોય ત્યારબાદ સાધવ, એનામાં એક ગુણ હોય સરળ. સાધુ કોને કહેવાય? જે શાસ્ત્રના ઉપદેશને જીવનમાં પાલન કરે. વેદ વ્યાસજીએ જે શાસ્ત્રો લખ્યા છે, મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, આ શાસ્ત્રોને જીવનમાં જે ઉતારે એને સાધુ કહેવાય. ખાલી બોલે એને સાધુ ન કહેવાય. બોલવામાં તો અમિતાભ બચ્ચન એ શ્રેષ્ઠ નથી. હે, કેવું સારું બોલે, તો હું એને આપણે સાધુ સમજવા નહીં. બોલે ને જે જીવનમાં શાસ્ત્રને ઉતારે એને સાધુ કહેવાય. અને સાધુ ભૂષણા, જે શીલ હોય, જે નમ્ર હોય એને સાધુ કહેવાય. અનન્ય ભાવે ને દૃઢામ ભક્તિમ કુરવંતી, અને જે અનન્ય ભાવે, જેને એકમાત્ર કૃષ્ણ ઉપર જ વિશ્વાસ હોય, અવશ્ય રક્ષિબે કૃષ્ણ, એને સાધુ કહેવાય. મત કૃતે ત્યક્ત કર્માણ, ભગવાન કે છે મત કૃતે, મારા માટે જે બધું છોડી દે. એટલે ક્યારેક છોડવું પડ્યું હોય તો, તમે બધા છોડીને હાલતા ન થતા, ક્યારેક એવી સ્થિતિ આવે તો એવી સ્થિતિમાં મત કૃતે સર્વ કર્માણ, એના બધા કામો છોડી, જે મારી કથામાં આવે એને સાધુ કહેવાય. અને સાધુનું સૌથી મોટું લક્ષણ શું છે? એ છેલ્લે કહે છે અંતે કે સાધુનું સૌથી મોટું લક્ષણ મદાશ્રયા કથા મૃષ્ટા, જે રાત દિવસ 24 કલાક મારી કથામાં પડ્યો રહેતો હોય. મદાશ્રયા, મારા આશ્રય, અને મયા કથા મૃષ્ટા, અને મારી કથામાં લાગ્યો રહેતો હોય. શુણવંતી ગાયંતી તપંતી વિવિધા તાપા, મારી કથા સાંભળવામાં, મારી કથા ગાવામાં જે રાત દિવસ લાગ્યો રે એને સાધુ કહેવાય. પછી સાધુ ગ્રહસ્થ હોય, સંન્યાસી હોય, બ્રહ્મચારી હોય, કોઈ પણ આશ્રમમાં હોય, પણ જેનામાં આવા લક્ષણો હોય એને સાધુ કહેવાય. આવા સાધુઓમાં આસક્તિ રાખવી, આવા સાધુઓ સાથે પ્રેમ રાખવો, એ છે જીવનનું સર્વોચ્ચ કાર્ય, અને એનાથી મુક્તિ પ્રાપ્ત થશે. દેવહૂતિ અંતે કે ઠીક છે, સાધુઓનો સંગ કરવાથી શું મળે, મતલબ એમાં શું થાય? કારણ કે ગધે સે ગધા મિલે, જ્ઞાની સે જ્ઞાની મિલે, કરે જ્ઞાન કી બાત, ગધે સે ગધા મિલે, કરે લાતમ લાત. એ તો ભાઈ જેવા માણસો મળે એવી વાતો થાય ને. બે ગધેડા રસ્તામાં મળ્યા હોય તો એ લાતમ લાત કરે, બે શેર બજાર વાળા મળ્યા હોય તો પછી રિલાયન્સ નું શું ચાલે છે, એ ટાટા સ્ટીલ અત્યારે ઘટી ગયા. જેવા માણસો મળે એવી વાતો થાય. અને જયારે સંતો મળે ત્યારે શું થાય? કે છે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો, ભવંતિ રીતકર્ણ રસાયણા કથા, તજ્જોષણાદાસ અપવર્ગ વર્તમની, શ્રદ્ધા રતિર ભક્તિ અનુક્રમિષ્યતિ. સાર એટલો જ છે, જ્યારે સાધુ મળે ને ત્યારે ભગવાન કહે છે મારી કથાની ગંગા વહે. બીજા શબ્દોમાં, જ્યાં ભગવત કથાની ગંગા અને જ્યાં હરિનામ થતું હોય ને એને કહેવાય સાધુ સંગ. અને આવી ભગવત કથા વારંવાર સાંભળવાથી શ્રદ્ધા, ભગવાન પ્રત્યે રતિ અને ભાવ પ્રેમ ઉત્પન્ન થાય. અને ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થવાથી ભગવત ધામ પ્રાપ્ત થાય છે. આમ ભગવાન કપિલદેવ અનેકો શ્લોકોમાં માતા દેવહૂતિને ઉપદેશ કરે અને એ ઉપદેશથી માતા દેવહૂતિનું હૃદય શુદ્ધ થાય, માતા દેવહૂતિ ભગવાનના ધામને પ્રાપ્ત કરે. ભગવાન કપિલદેવ પછી ત્યાંથી ગંગાસાગર ચાલ્યા જાય અને અહીંયા વેદ વ્યાસજી શ્રીમદ ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસાયામ સંહિતાયામ તૃતીય સ્કંધ સમાપ્ત. ભાગવત સમાપ્ત નથી થયો, અમુક લોકો તો ખંખેરવા માંડ્યા, ત્રીજો સ્કંધ સમાપ્ત થયો છે. તો અહીંયા ત્રીજો સ્કંધ સમાપ્ત થયો. એક વસ્તુ યાદ રહેવી જોઈએ, સૃષ્ટિ પરંપરા, ભગવાન વિષ્ણુમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, બ્રહ્માજીમાંથી મનુ અને શત્રુપા, મનુ અને શત્રુપાની પાંચ સંતાન, એમાંથી એક સંતાનની કથા થઈ. હવે ચોથા સ્કંદમાં એ પાંચ સંતાનમાંથી ઉત્તાનપાદની કથા કરે છે. ઉત્તાનપાદની બે પદની સુનીતિ અને સુરુચિ, સુનીતિનો પુત્ર ધ્રુવ અને સુરુચિનો પુત્ર ઉત્તમ, એની જે કથા છે આપણે બપોરે કરશું. મેં કીધું ને જડભરત વાટ જોવે છે, ઉભા ઉભા ઈશારા કરે છે મને. એટલે આ એક સ્કંદ અત્યારે આપણે પડતો મૂકીએ, આપણે ચોથા સ્કંદ પછી પાંચમા સ્કંદમાં જમ્પ મારીએ. તો હવે ઈ મનુ અને શત્રુપાની પાંચ સંતાનમાંથી દેવહૂતિની કથા ત્રીજા સ્કંદમાં, ઉત્તાનપાદની કથા ચોથા સ્કંદમાં, અને જે મોટો પુત્ર પ્રિયવ્રત છે એની કથા પાંચમા સ્કંદમાં. એટલે આવો પાંચમા સ્કંદના પ્રારંભમાં સૌપ્રથમ પ્રિયવ્રત, આમ તો બ્રહ્મચારી રહેવા માંગતા હતા પણ બ્રહ્માજીએ સમજાવ્યા, ભક્તિ કરવી હોય તો ગૃહસ્થ બનીને પણ થાય, જો કરવી જ હોય તો, અને ન કરવી હોય તો બ્રહ્મચારી રહીને હખણા ન બેઠે. એટલે હૃદયમાં વૈરાગ્ય હોય જ તો ગ્રસ્ત હોય તોય પણ ભક્તિ કરી શકો તમે. બ્રહ્માજીના કહેવાથી, વડીલોની આજ્ઞાથી, ભગવાનના આશીર્વાદથી મહારાજ પ્રિયવ્રતના વિવાહ થયા. વિશ્વકર્માની પુત્રી વારહસ્વતી સાથે પ્રિયવ્રતના વિવાહ, અને વારહસ્વતી પત્નીથી એક પુત્રી જેનું નામ ઉર્જસ્વતી, અને 10 પુત્ર. હવે આ પ્રિયવ્રતને બ્રહ્મચારી બનવું તું પોતે ન બની શક્યા, પણ એને વિચાર હતો મારા પુત્રોને બનાવીશ. એટલે પેલા ત્રણ પુત્ર કવિ, મહાવીર અને સંબંધ, આ ત્રણેયને બ્રહ્મચારી બનાવ્યા. પરાણે નહીં હો, આ લોકોને બનવું તું, કારણ કે પિતાનું જે સ્વભાવ હોય ને એ પુત્રોમાં ઉતરે. અને બીજા જે 7 પુત્ર હતા એ રાજા પ્રિયવ્રતે એ 7 પુત્રને 7 દ્વીપના રાજા બનાવ્યા. અને એ 7 પુત્રમાંથી જ્યેષ્ઠ પુત્ર જેનું નામ હતું આગ્નિગ્રહ, એ આગ્નિગ્રહનો પુત્ર થયો નાભિ, અને રાજા નાભિનો પુત્ર સાક્ષાત ભગવાન વિષ્ણુનો અવતાર ઋષભદેવ. ભગવાન ઋષભદેવ નાભિના પુત્ર રૂપે જન્મ લે, અને એ ભગવાન ઋષભદેવના 100 પુત્ર, 100 પુત્રમાંથી 81 પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ, 9 પુત્ર 9 દ્વીપના રાજા બન્યા, અને બાકી વધેલા 9 પુત્ર આ સંસારના યોગેશ્વર બન્યા, જેને 9 યોગેશ્વર કહેવામાં આવે છે. એ 9 યોગેશ્વરના નામ ભાગવતમાં દીધા છે, કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવીર, હોત્ર, દુર્મિલ, ચમસ, કરભાજન. આની કથા 11મા સ્કંદમાં આપણે છેલ્લે દિવસે સાંભળશું. પણ ભગવાન ઋષભદેવના 100 પુત્ર, અને એક સમયની વાત, બ્રહ્માવર્ત નામના દેશમાં એ 100 પુત્ર એક સાથે ભેગા થયા. આપણે કેમ દિવાળીનો સમય હોય ને બધા ગામમાં ભેગા થાય, એમાં આ બધા 100 પુત્ર એક દિવસ ભેગા થયા, અને ભગવાન ઋષભદેવે બહુ સુંદર પ્રવચન કર્યું. આ ભગવાન ઋષભદેવનું પ્રવચન 22 શ્લોકમાં, મહિના પહેલા એની પર 7 દિવસ કથા થઈ. આ બધું બહુ મોટું મોટું છે, એની કથા પણ તમને મળશે તમારે સાંભળવી હોય તો. કેવલ 22 શ્લોકની કથા પણ અદભુત. ભગવાન ઋષભદેવની શિક્ષા. પણ એ શિક્ષામાં જે પહેલો શ્લોક છે એ આખી શિક્ષાનો સાર છે કે છે, નાયમ દેહો દેહ ભાજા નિર્લોકે કષ્ટાન કામાન અર્થ વિટ ભુજામ્યે તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધેત અસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. આ મનુષ્ય દેહ પશુઓની જેમ ભોગ ભોગવવા માટે નહીં પણ દિવ્ય તપસ્યા કરવા માટે મળ્યો છે. દિવ્ય તપસ્યા કરવાથી અંતકરણ શુદ્ધ થાય અને અંતકરણ શુદ્ધ થવાથી ભગવાન શ્રી વિષ્ણુની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુની પ્રાપ્તિ થવાથી નિત્ય સુખ મળે છે. માટે મનુષ્ય જીવન પશુઓની જેમ ન વિતાવતા ભગવાનની ભક્તિ કરવી જોઈએ. બહુ સુંદર ઉપદેશ આપ્યો અને આ ઉપદેશથી એ 99 પુત્ર ભક્ત બન્યા અને 99માં જે સૌથી મોટા હતા એનું નામ હતું ભરત. એ ભરત એવા રાજા બન્યા, એવું રાજ્ય કર્યું. જ્યારે આ ઋષભદેવના પુત્ર આ સંસારમાં રાજા બન્યા ત્યારે આ સંસાર, આ પૃથ્વીનું નામ અજનાભ વર્ષ હતું. પણ એવું રાજ્ય કર્યું, પ્રજાને એટલી સુખી રાખી કે આ દુનિયાનું નામ જ બદલી ગયું. એ અજનાભ વર્ષથી પછી આ સંસારનું નામ ભારત થયું. આખી પૃથ્વીનું નામ ભારત હતું પણ આજે આ ભારત આ દુનિયાના નકશામાં બહુ નાનું સ્થાન થઈ ગયું છે. રાજર્ષિ ભરત બહુ સુંદર રાજ કરે, સમય જતા હૃદયમાં વૈરાગ્ય થાય અને એક દિવસ ઘર બહાર નોકર ચાકર રાજ રજવાડા છોડી હરિહર ક્ષેત્રમાં પુલાશ્રમ માં બેસી ભગવાનની ભક્તિ પ્રારંભ કરે. કહેવાય છે ભક્ત ભગવાનની ભક્તિના લેવલ હોય. લેવલ એટલે ખબર પડે ને, આપણે પંખો એક ઉપર, બે ઉપર, ત્રણ ઉપર, ચાર ઉપર ને પાંચ ઉપર, પછી વધારે ફેરો તો પછી ઝીરો ઉપર થઈ જાય, એ બંધ થઈ જાય. એમ ભક્તિમાં લેવલ હોય, 8 લેવલ. કયા? પેલા તો શ્રદ્ધા, પછી સાધુ સંગ, પછી ભજન ક્રિયા, પછી અનર્થ નિવૃત્તિ, પછી નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ અને પછી પ્રેમ. એ પ્રેમના સ્ટેજ ઉપર પહોંચી જાઓ એટલે એ ભગવાનના ધામમાં. એ પ્રેમના સ્તર ઉપર પહોંચે ને પછી જ પ્લેન ઉડ્યો. અત્યારે હું કલકત્તાથી અહીં આવ્યો ને તો ફ્લાઇટમાં આવ્યો તો મેં જોયું કે જ્યારે એ રનવે ઉપર ધીમે 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 હાલે, પછી જ્યારે બહુ સ્પીડ 300 સ્પીડમાં હાલે ને ત્યારે ઊંચી ઉડે. તો આમાં ભક્તિમાં પણ એવું છે, એ શ્રદ્ધામાં સાધુસંગમાં એ તમે ભગવાનના ધામમાં ન જઈ શકો. એ ભગવાનના ધામમાં જવા માટે તમારે આ બધા સ્ટેજ પાર કરવા પડે. શ્રદ્ધા, સાધુસંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ અને જ્યારે ભગવાન પ્રત્યે પૂર્ણ પ્રેમ થઈ જાય પૂર્ણ રૂપે ત્યારે એ વિમાન ભગવાનના ધામમાં પહોંચે. અને ત્યાં હજી પછી અહીંયા 84 ચક્કરમાં ભટકવું પડે. પ્રેમ કહેવાય છે કે આ રાજર્ષિ ભરત ભગવાનની એવી ભક્તિ, એટલી સુંદર ભક્તિ કરવા માંડ્યા. ધીમે ધીમે ભક્તિના સ્તર વધતા ગયા, નિષ્ઠા, રુચિ, આસક્તિ, કહેવાય છે કે ભાવના સ્તરે પહોંચી ગયા. બસ હવે થોડીક જ વાર એ ભગવાનનું નામ લેતા આંખોમાંથી અશ્રુ નીકળી જતા, વાણી ગદગદ થઈ જતી. આવા ભાવના સ્તરે પહોંચ્યા. પણ એક દિવસની વાત, એક હરણી ગર્ભવતી હતી અને એની પાછળ જંગલનો રાજા સિંહ પડ્યો. એ હરણી બિચારી પોતાનું દેહની રક્ષા કરવા માટે દોડતી હતી સિંહ પાછળ અને આ ઝૂંપડીમાં બેઠા બેઠા ભજન કરતા હતા. એને જોયું ત્યાં એક નદી હતી અને એ હરણીએ નદીને પાર કરી અને સિંહ એ નદીને પાર કરવા આગળ જઈ, એ સિંહ હરણીને ખાઈ ગયો. પણ હરણીએ જેવી નદીને પાર કરી એના ગર્ભમાંથી એક હરણનો જન્મ થઈ ગયો અને એ પાણીમાં પડી ગયો. હરણ એ હરણીનું બચ્ચું. એ રાજર્ષિ ભરતે જોયું, તરત નદીમાં ગયા અને એ બચ્ચાને બચાવી લીધો. દયા હોવી જોઈએ પણ અતિ દયા કરો ને તો દયા ડાકણને ખાય. એ રાજર્ષિ ભરતે હરણના બચ્ચાને પાણીમાંથી નીકાળી બચાવી ભોજન આપી જંગલમાં છોડી દીધું તો કાંઈ વાંધો નહોતો. દયા તો કરવાની જ છે ભક્તોને સાધુઓને, પણ હવે એટલી દયા કરવા માંડ્યા ધીમે ધીમે હરણમાં આસક્ત થઈ ગયા. હવે હરણને હારે રાખવા માંડ્યા. આજના ગામડામાં નથી ખબર પણ શહેરોમાં કૂતરાને હારે રાખે. અરે હું તો એક દિવસ અગાશીમાં માળા કરવા ગયો બરાબરમાં એકવાર, અને બાજુમાં ટેરેસ ઉપર અગાશીમાં એક કૂતરું આવ્યું આમ હાલતા હાલતા. બે મિનિટ પછી એના માલિક આવ્યા. પેલા તો શેમ્પુ નાખ્યું, નવરાયું, ધોવરાયું. આજે આપણા બાળકોને આપણે એવી રીતે નવરાવતા. પછી કૂતરું આમ બેસી ગયું અને ઓલો દાંતિયો લઈને કૂતરાના વાળ ઓળવા માંડ્યા. કૂતરાને એવી મજા આવે, હે થોડો કઈ ન હલે. પછી નીચે ઉતરીને મર્સિડીઝ એરકન્ડિશન ગાડીમાં, અહીંયા ટ્રેક્ટરનો વેત ન હોય પણ એ કૂતરાની એટલી સેવા કરે. એની સાથે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો બેઠો ખાય. જે લોકો કૂતરાને પાળે છે ને એ મર્યા પછી કૂતરા જ થવાના છે. એટલે કદાચ હોય ને તો પછી એ મૂકી આવજો પાછા. એ સીધો જ હિસાબ ખિતાબ છે, આમાં કોઈ વધારે બુદ્ધિ લગાડવાની જરૂર નથી. તમે કૂતરા હારે રો, કૂતરા હારે ખાઓ, કૂતરા હારે પીવો, કૂતરા હારે રમો. એ પછી મરતી વખતે કૂતરું જ યાદ આવે ને, અને જે મરતી વખતે યાદ આવે એ તમે બનવાના છો. એવી જ રીતે આ રાજર્ષિ ભરત એ હરણને ખવરાવવામાં પીવરાવવામાં હવે એ માળા બંધ થઈ ગઈ, એ ભગવાનનું ધ્યાન બંધ થઈ ગયું ને. હવે હરણ ક્યાં, હરણ ક્યાં, હરણનું બચ્ચું ક્યાં, હરણનું બચ્ચું ક્યાં. ચાર પાંચ વર્ષ એ હરણની સેવામાં જ રહ્યા. એક દિવસ હરણનું બચ્ચું ખોવાઈ ગયું તો હા હરણ હા હરણ કરતા કરતા મરી ગયા. અંત મતી સો ગતિ, મરતી વખતે એ મતી હરણમાં રહી ગઈ, બીજો જન્મ હરણનો થયો. જો ક્યાં ઠેઠ પહોંચી ગયા હતા ભક્તિના ઉચ્ચતર સ્તરે. પણ મેં કીધું ને રેગ્યુલેટર તમે બહુ ફેરો તો ઝીરો ઉપર વી આવે. એમ આસક્ત થઈ ગયા, બીજા જન્મમાં હરણ બન્યા. પણ ભક્તિ કરી હતી ને માટે પૂર્વજન્મની યાદ હતી, પૂર્વજન્મની યાદ. અને અફસોસ થયો અને એક દિવસ નેપાળમાં ગંડકી નદીમાં પડી આત્મહત્યા કરી લીધી. અને એનો ત્રીજો જન્મ જડ ભરતના રૂપે થયો. ઈ જન્મથી જડ નહોતો, બહુ જ્ઞાની હતા, એનામાં પૂરેપૂરું જ્ઞાન હતું. પણ આને વિચાર કર્યો કે જો હું થોડું કંઈક જ્ઞાન પ્રગટ કરીશ ને તો ફસાઈ જઈશ. કાલે જ હું એક શ્લોકમાં વાંચતો હતો કે આ સંસારમાં બહુ જ્ઞાની હોય ને એ ભગવાનને પ્રાપ્ત કરી શકે, અને આ સંસારમાં જે બહુ મૂર્ખ હોય ને એ ભગવાનને તરત પ્રાપ્ત કરી શકે. વચ્ચેના છે ને એ ટીંગાઈ જાય, એ ન જઈ શકે. તો હું આ અમારી સાથે આશીષ પ્રભુ છે એની સાથે ચર્ચા કરતો હતો. મેં કીધું બહુ જ્ઞાની બનવામાં તો આપણો મેળ નથી પડવાનો. બહુ જ્ઞાની ક્યાં જ્ઞાન લેવા જવું, પણ મૂર્ખ તો બની શકીએ. એટલે આપણે બહુ મૂર્ખ બનવાનું છે. અને જડ ભરતે એ જ ટેકનિક અપનાવી. આમ તો બહુ જ્ઞાની, બહુ જાણતા હતા, પણ એ મૂર્ખ બની ગયા. એના પિતાને શીખવાડે ગાયત્રી મંત્ર ઓમ ભૂ ભુવસ્વ શીખવાડે, એ ઓમય ન બોલી શકે. સ્કૂલમાં ન ભણી શક્યા, એ કક્કોય ન શીખી શક્યા. પિતાનું મૃત્યુ, માતાનું મૃત્યુ, ઘરે બે ભાઈ ભાભીઓ મેણા મારે. એના ભાઈઓએ કીધું એક કામ કરો, આને દુકાનમાં રાખી તો દુકાનમાં બધાને મફતમાં આપવા માંડે. લઈ જાઓ લઈ જાઓ તમ તારે. લૂંટાવે સંસારમાં. સંત તુકારામ રાત દિવસ ભગવાનનું ભજન કરે. એની પત્ની એક દિવસ ખીજાણી, તમે કાંઈ કરતા નથી, તમે કાંઈ કામના નથી, તમે કમસે કમ ખેતરમાં તો જાઓ. અને મહારાષ્ટ્રમાં શેરડી બહુ ઉગે. આપણા ખેતરમાં શેરડી ઉગી જાય, કાપીને લેતા આવો ઘરે. સંત તુકારામ ખેતરમાં ગયા, શેરડી કાપી, ભારો બાંધી, માથે ચડાવી ઘરે આવતા હતા. રસ્તામાં અમુક બાળકોએ કીધું અમને એક શેરડીનો સાંઠો આપો ને લઈ જાઓ. બીજા કે અમને આપો ને, ત્યારે ટોળું વળ્યું, બધા એક એક લઈ ગયા ને એક જ શેરડી વધી. ઘરે પહોંચ્યા એક શેરડી વધી. પત્નીએ કીધું અરે તમે તો શેરડીનો ભારો લેવા ગયા હતા ને, એ કે ભારો તો લઈને હું આવતો હતો. લોકોએ માંગ્યું તો ના ન પાડી શકું. તેની પત્નીને ક્રોધ થયો, એટલો ગુસ્સો આવ્યો, એ શેરડી લઈને તુકારામને જોરથી પીઠમાં મારી શેરડીના બે કટકા થઈ ગયા. તુકારામ કે દેવી ભગવાનની કૃપા તો તું જો, ભગવાન કેટલા મહેરવાન છે આપણી ઉપર, એક જ શેરડી હતી, આપણે બે હતા, ભગવાનની કૃપાથી બે થઈ ગઈ, એક તું ખા ને એક હું ખાઉં. ભરતજી લૂંટાવતા હતા. તમે કે આનું કરવું શું, નો દુકાનમાં રખાય, નો ઓફિસમાં કઈ કામમાં આવે, એટલે કામ કરો ખેતરમાં. સુધરેલી ભાષામાં ચાડીઓ કહેવાય ને, આપણી દેશી ભાષામાં ઓડું કહેવાય. કોઈ ઓલા ચકલા કે પારેવા નું આવે ને, એટલે ઓલી લાકડી અને ઉપર માટલું મૂકી દે, પક્ષીઓને એમ લાગે કે આ કોઈ માણા ઉભો છે. તો આપણે એને ઊભા રાખીએ, જડભરતને ઉભા રાખ્યા ખેતરમાં. અને હવે એક પ્રસંગનું વર્ણન સુખદેવ ગોસ્વામી કરી રહ્યા છે. એ પ્રસંગ એવો છે, એક દિવસ એક કાળી દેવીનો ભગત તો ન કહેવાય, ઉપાસક. એના મનમાં એવું હતું કે કાળી દેવીને જો આપણે નર બલી દઈએ ને તો કાળી દેવી પ્રસન્ન થાય. આ એક ભ્રમ છે, દેવતાઓને નર બલી કે પશુ બલી આનાથી દેવતાઓ પ્રસન્ન નથી થતા. એના એના મનમાં ભ્રમ હતો. એને કીધું એક કામ કરો, એક માણાને લઈ આવો જેથી કાળી દેવીને આપણે પ્રસાદ ચડાવીએ. તો એ ડાકુ હતો, અને ડાકુ એના ચાર માણસોને મોકલ્યા કે જાઓ તમે કોઈ નરને લઈ આવો.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે.
કાળી દેવીનો ઉપાસક મનમાં વિચાર કરે કે મારે આ દેવીને પ્રસન્ન કરવા છે. સંસારમાં પણ ઘણા લોકો વિચાર કરે કે આપણે દેવીને પ્રસન્ન કરવા માટે ફલાણું કામ કરશું તો એ સુખી થઈ જશે, એ પ્રસન્ન થઈ જશે, એ ખુશ થઈ જશે. પણ જો આ દેવીઓને દેવતાઓને પ્રસન્ન કેમ કરવા, એ આપણા મનથી તમે કરો તો એ પ્રસન્ન ન થાય. એની માટે શાસ્ત્ર ખોલવા પડે, શાસ્ત્રમાં લખ્યું હોય એ પ્રસન્ન કેવી રીતે થાય. વાસ્તવમાં આ દેવી દેવતા એ 33 કરોડ દેવતાઓને જો તમારે પ્રસન્ન કરવા હોય તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવું, એમને જો ભોગ પણ ચડાવવો હોય તો કૃષ્ણને ભોગ ચડાવી એ પ્રસાદ દેવતાઓને ચડાવો, તો જ એ દેવતાઓ ખાય. કૃષ્ણનો પ્રસાદ સિવાય દેવતાઓ કંઈ ખાતા નથી. અમુક લોકો દેવતાઓને ચા ધરાવે. મને યાદ છે, હું 2 ધોરણમાં બોરીવલીમાં મુંબઈમાં ટ્યુશનમાં જતો હતો તો અમારા જે ટીચર હતા એ આમ ચા આવી હોય ને તો રકેબીમાં આમ કરે આમ. ત્યારે તો અમે નાના, અમને કાંઈ ખબર નહીં. તો મેં પૂછ્યું શું કરો છો, એ કે ભગવાનનો ફોટો ત્યાં છે ને તો ધરાવું છું. એ આમ ધરાય. પહેલી વાત તો ભગવાન ક્યારેય ચા પીતા નથી. ક્યારેય જોયું સંતોષીમાં કે અંબેમાં ચાની રકેબી લઈને ઊભા છે? ક્યારેય નહીં. કોઈ પણ શાસ્ત્રમાં, ચાહે દેવી પુરાણ, કોઈ પુરાણ નથી. આ દેવી દેવતાઓ બહુ શુદ્ધ સતોગુણમાં સ્થિત છે. એ ક્યારેય રજોગુણી કે તમોગુણી આહાર નથી કરતા, બહુ શુદ્ધ જીવ છે. એને પ્રસન્ન કરવા માટે શુદ્ધ આહાર, શુદ્ધ ભોજન. તો અહીંયા કાળીદેવીનો ઉપાસક બહુ મોટો ડાકુ હતો. કીધું કે કાળીદેવીને પ્રસન્ન કરવા એક નર બળી ચડાવશું. જો કલિયુગમાં 5 કાર્ય વર્જિત છે. સૌથી પહેલા પોતાના દેવરથી પુત્ર ઉત્પન્ન કરો. વેદવ્યાસજીએ સત્યવતીથી થયું, પણ એ દ્વાપર યુગમાં થયું, કલિયુગમાં મનાય છે. દેવરથી પુત્ર ઉત્પન્ન કરો. ગવાલંભમ, ગાયની હત્યા કરવી, પશુ બલિ, પશુઓની બલિ દેવી, સતીત્વ અર્થાત પતિ પાછળ સતી થવું, આ કલિયુગમાં મનાય છે. છતાં અમુક જે મૂર્ખ હોય, ગીતામાં ભગવાન કહે છે કે અમુક દેવી દેવતાઓના ભક્ત બહુ મૂર્ખ હોય છે, જે કોઈ વાતે સમજતા નથી. આ દેવતાઓ કેવી રીતે પ્રસન્ન થાય સમજવું જોઈએ. ગુજરાતનો બહુ અનુભવ નથી, કારણ કે ગુજરાતમાં મારી લગભગ પહેલી કથા છે, એટલે મારી પાસે ઉદાહરણ પણ હોય ને તો એ મુંબઈના હોય છે. ને તમે આમાંથી કંઈક જાણી શકો, અમારા મુંબઈમાં ગણેશજીની બહુ પૂજા થાય, બહુ ગણેશના ઉપાસક, અને એ એક નહીં 10 દિવસ ગણેશજીને ઘરે લાવે, અને પછી બિલ્ડિંગમાં બહુ મોટો પંડાલ બનાવે, મંદિર બનાવે, એની રોજ પૂજા કરે, આરતી કરે. એ પૂજા ને આરતી 10 મિનિટ હોય, બાકી આખો દિવસ ફિલ્મના ગીત વાગતા હોય. એ રાતે ગણેશજીના ભક્તો ત્યાં બેઠા બેઠા પત્તે રમતા હોય, અને જ્યારે ગણેશજીને વિસર્જન કરવા જાય ત્યારે દારૂ પીને નાસ્તા હોય, ઈ ફિલ્મના ગીત વાગતા હોય, પત્તે રમતા હોય, દારૂ પીને નાસ્તા હોય, અને પછી ઈ કે આલો આ ગણેશજીનો પ્રસાદ ખાઓ. ઈ જ્યાં પત્તે રમે, જોર જોરથી ફિલ્મના ગીત વાગતા હોય, દારૂ પીને બેઠા હોય, ત્યાં ગણેશજી આવે? જિંદગીમાં નો આવે, ક્યારેય નો આવે. હા, ગણેશજી કે હું તો નહીં જાઉં, પણ મારા પિતાના જે ગણો છે ને એને મોકલી દે, ભૂત પ્રેત. એ પ્રસાદ એ ગણેશજીનો નથી હોતો, એ ભૂત પ્રેતનો પ્રસાદ હોય છે, એ ખાવો ન જોઈએ. ગણેશજીને પ્રસન્ન કરવા માટે એ શાસ્ત્રમાં જ લખ્યું છે, લોકો ગાતા હોય જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ, અને પછી અંતે ગાય, કાયે ન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વાનુશ્રુત સ્વભાવા કરોતિ યત યત સકલમ પરસ્મે નારાયણે તી સમર્પયે તત. કાયા વાણી મન બુદ્ધિ અહંકાર આ બધી ઇન્દ્રિયોથી નારાયણની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે, પણ એમાંનું એ કાંઈ ન હોય. તો અહીંયા આવો જે કાળી માતાનો ભગત કાળીને પ્રસન્ન કરવા માટે નરબળી ગોતવા માટે 4 એના અનુચરોને મોકલ્યા, જાઓ અને એક નર ને એક મનુષ્યને ગોતીને લાવો, અહીંયા વધેરશું આપણે. સુરદાસજી આ કથાને બહુ સુંદર વર્ણન કરે. સુરદાસજી આ પ્રસંગને વર્ણન કરે છે. આવો આપણે સુરદાસજીના પદ સાથે જડભરતની કથા સાંભળીએ.
દેખ્યો ભરત તરુણ અતિ સુંદર, દેખ્યો ભરત તરુણ અતિ સુંદર, દેખ્યો ભરત તરુણ અતિ સુંદર,
કાળીદેવીના ઉપાસકો ફરતા ફરતા જે ખેતરમાં જળભરત ઉભા હતા એ ખેતરમાં આવ્યા, અને જોયું
દેખ્યો ભરત देख्यो भरत तरुण अति सुंदर
કાળીદેવના ઉપાસકો એ ખેતરમાં જોયું, બહુ સુંદર એક નર ઉભો છે. અને જળ ભરતજી જીવનમાં ક્યારે ટેન્શન નહોતા લેતા, એટલે શરીર તંદુરસ્ત હતું. ચિંતા કરવા વાળાનું શરીર તંદુરસ્ત ન હોય એ સુકાઈ ગયા હોય ચિંતા કરતા કરતા. પણ આ તો તંદુરસ્ત શરીર વાળા એ ખેતરમાં ઉભા હતા. અને ઓલા ડાકુએ વિચાર કર્યો કે આટલું સુંદર શરીર છે, દેવી માતા પણ પ્રસન્ન થઈ જશે આને ખાઈને.
ધૂળ શરીર રહિત સબ દુંદર નિજ નૃપ પાસ બાંધી લે આયે
દેવીના અનુચર જળ ભરત પાસે આવે. જળ ભરતને સામે જોઈ પ્રસન્ન થાય અને જળ ભરતને લઈ એ ડાકુ પાસે લઈ જાય. સુરદાસજી લખે છે,
દેવી મંદિર
જળભરતને દેવીના મંદિરમાં લાવ્યા છે. દેવીના મંદિરમાં લાવી એમને નવરાવે, એમને ભોજન કરાવે. એમને ખવરાવે. ઈ કાળી દેવીના ઉપાસક ઈ સરદાર હવે એમના અનુચરોને આજ્ઞા આપે, તમે એ જળ ભરતને પકડી કાળી પાસે લઈને આવો.
हरे कृष्णा हरे कृष्णा 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 हरे
કાળીદેવીના મંદિરમાં આવે પણ જળભરત કાંઈ ન બોલે. અંતે જળભરતને કાળીદેવીના ચરણોમાં નાખે છે. કાળીદેવીને પ્રાર્થના કરે કે હે દેવી, તમને ખુશ કરવા માટે, તમને પ્રસન્ન કરવા માટે અમે આ નરને લઈને આવ્યા છીએ. આ નરનું માથું વધેરી આનો પ્રસાદ તમને ચડાવશું. આટલું કહી એ સરદાર પોતાના હાથમાં ચમચમ ચમચમ ચમકતી તલવાર ધારણ કરે અને જેવી હાથમાં તલવાર લઈ એ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત જળ ભરતનું મસ્તક કાપવા જાય. એ જ સમયે કાળીદેવી મૂર્તિ ભોળી પ્રગટ થઈ જાય. કાળીદેવી ધમાધાર યુદ્ધ કરે અને કાળીદેવી એમના જ ઉપાસક એમના જ ભક્તોને મારે.
હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
કાળીદેવી આજે ક્રોધિત છે અને કાળીદેવી ક્રોધિત થઈ બંને હાથ જોડી કાળીદેવી બંને હાથ જોડી જળ ભરતને પ્રાર્થના કરે કે હે જળ ભરતજી, આ મારા ઉપાસકોએ તમને હેરાન કર્યા છે, મારા ઉપાસકોએ તમને પરેશાન કર્યા છે, પણ તમે મને ક્ષમા કરી દેજો. આજે મારા ભક્તોથી મારા ઉપાસકોથી બહુ મોટી ભૂલ થઈ છે, તમે મને ક્ષમા કરજો. છતાં જળ ભરત એ કાળીદેવીને પ્રણામ કરે અને પ્રણામ કરી જળ ભરત ફરીથી એમના ખેતરમાં પાછા જાય.
હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
પાંચ મિનિટમાં તમે અહીંયા જે જોયું ભાગવતના શ્લોકને, ભાગવતના શબ્દોને એક નાટક દ્વારા તમારી સામે પ્રસ્તુત કરવામાં આવ્યું. તમે સાંભળ્યું અને જોયું શ્રીમદ ભાગવતમાં સુખદેવ ગોસ્વામી આ કથા કહે છે. કાળીદેવીના ઉપાસકો આ જળ ભરત જે કૃષ્ણના ભક્ત હતા એને પરેશાન કરવા ગયા, એને મારવા ગયા. ઈ કાળીદેવી ક્રોધિત થઈ ગઈ અને ક્રોધિત થઈ ઈ કાળીદેવીએ એમના જ ઉપાસકોને મારી નાખ્યા અને જળ ભરત પાસે ક્ષમા યાચના માંગી. ભક્તો, ભાગવતનો આ અદભુત પ્રસંગ જેમાં આપણને દેખાય છે કે આ દેવતાઓ પણ, આ દેવીઓ પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોનો આદર કરે છે. ભાગવતમાં જ્યારે પ્રહલાદ મહારાજ કયાધુના ગર્ભમાં હતા ઇન્દ્રને ખબર નહોતી એ કયાદુને મારવા ગયા, પણ નારદ મુનિએ જેવી ખબર આપી. જ્યારે એ 33 કરોડ દેવી દેવતાઓના રાજા ઇન્દ્રને ખબર પડી કે આ કયાદુના ગર્ભમાં ભગવાનનો એક ભક્ત છે, ઇન્દ્રએ પ્રણામ કર્યા, એની પ્રદક્ષિણા કરી, સ્તુતિ કરી. વાસ્તવમાં આ દેવતાઓ વૈષ્ણવોનો આદર કરે છે, માટે વૈષ્ણવ બનવું, વિષ્ણુની ભક્તિ કરવી, કૃષ્ણનું નામ લેવું આ સંસારમાં સર્વોચ્ચ કાર્ય છે. જે વ્યક્તિ કૃષ્ણની ઉપાસના કરે, કૃષ્ણની ભક્તિ કરે, કૃષ્ણનું નામ લે, કૃષ્ણની કથા સાંભળે, એનો આ સંસારમાં કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતો. આ જ છે ભાગવત. ભાગવતમાં આની સિવાય બીજું કાંઈ નથી. તમે કદાચ વિચારતા હો કે આની સિવાય બીજું કાંઈ સાંભળવા મળશે તો રાહ નહીં જોતા. ભાગવતમાં ભગવાન અને ભગવાનના ભક્તોની મહિમા છે. કેવી રીતે ભક્તોએ ભક્તિ કરી અને ભગવાને કેવી રીતે રક્ષા કરી, અનેકો કથા છે. જો આજે પણ તમે કૃષ્ણની ભક્તિ કરો, નિશ્ચિત કૃષ્ણ તમારી રક્ષા કરશે. માટે ભગવત કથા, ભગવત નામ લેવું જીવનનું સર્વોચ્ચ કાર્ય જે તમે અહીંયા કરી રહ્યા છો. વાલજીભાઈની કૃપાથી, એમના આ પ્રયાસથી આપણે સૌ વાલજીભાઈને આભારી છીએ, જેમના પરિશ્રમથી, મહેનતથી આ કાર્ય આજે અહીંયા સંભવ થયું છે. ભગવાન એમને ભક્તિ આપે, સુંદર મતિ આપે, અને આવી રીતે વારંવાર વૈષ્ણવનો સમાગમ, ભગવત કથા, ભગવત નામનું આયોજન કરે એવી આશા રાખીએ. રાસ છે.